Sabres.
On demand. Follow Sabres Radio on Twitter and Facebook now.
અને આજે મને અત્યંત પ્રસન્નતા છે, એક એવા કલાકારને આપણી સમક્ષ રજૂ કરવાનો એક ફરીથી મને મોકો મળ્યો છે. હિઝ નન અધર દેન લેજન્ડરી મનહર ઉદાસ. મનહર ઉદાસ આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે અને એક એવું વ્યક્તિત્વ કે જે સ્વરથી આપણે દરેક તેમને જાણીએ છીએ. આજે તેમની સાથે વાતચીત કરી અને થોડુંક તેમના વિશે પણ જરૂર જાણશું. તો સૌથી પહેલા આપણે હૃદયપૂર્વક તેમને આવકારીએ મનહર ઉદાસજીને. નમસ્તે મનહરજી.
નમસ્તે શોભાજી. નમસ્તે લિસ્ટર એન્ડ નમસ્તે ગ્લોબલ લિસનર્સ ઓફ સબરસ રેડિયો એન્ડ યુકે.
થેન્ક યુ સો મચ મનહરભાઈ, ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા તો અમારા આનંદની કોઈ સીમા નથી કે આજે આપની સાથે વાત કરવાનો અમને મોકો મળ્યો છે. સો પ્લેઝર ઇઝ ઓલ આવર્સ.
મને પણ એટલો આનંદ થઈ રહ્યો છે
જી,
કારણ કે મને લિસ્ટરમાં જે પણ મિત્રો રે છે હંમેશા મને કહેતા હોય છે કે અમે તમને ખૂબ સાંભળીએ છીએ સબરસ રેડિયો
જી,
અને એ જ રેડિયો પર આજે મને વાત કરવાની રૂબરૂ તક મળી છે
જી.
થેન્ક યુ સો મચ શોભાજી.
થેન્ક યુ. થેન્ક યુ મનહરભાઈ, કે સૌથી પહેલા તો આપે આપના સંગીત સુર દ્વારા અમારા દરેકના હૃદયમાં જે આનંદ ઉલ્લાસ પ્રગટાવ્યો છે એનું વર્ણન કરવું અશક્ય છે અમારા માટે, કારણ કે અમારા એટલા બધા આપના શ્રોતાઓ છે, આપના સંગીતના આપના ગઝલોના ચાહકો છે, જેમના જીવન કદાચ આપના સ્વરથી ધબકે છે એમ જો હું કહું તો એમાં કોઈ અતિશયોક્તિ નથી.
મારું બહુ મોટું સદભાગ્ય છે
જી.
જે પ્રેમ, જે ચાહના આપણા લોકોએ આપી છે
જી,
એ અવર્ણનીય છે
જી. બિલકુલ બિલકુલ મનહરજી, આપની સાથે ઘણી બધી વાતો કરવી છે. સૌથી પહેલા તો આપ ખરેખર અમારા ગુજરાતનું, આપણા દરેક ગુજરાતીઓનું ગૌરવ છો, અને આપે જે મુકામ સર કર્યો છે એની વિશે થોડીક માહિતી આપની પાસેથી જાણવી છે કે આપની આ જે સંગીત ક્ષેત્રમાં શરૂઆત કઈ રીતે થઈ.
હિન્દીની વાત કરું કે ગુજરાતીની?
પહેલા હિન્દીથી શરૂ કરો, કારણ કે ત્યારથી જ આપ જાણીતા બન્યા અને પછી મને લાગે છે કે ગુજરાતીમાં જી.
ઓકે, ઇન શોર્ટ, મેં મિકેનિકલ એન્જિનિયરિંગ પાસ કર્યું ભાવનગરથી
જી,
અને એ સમયે મારા એક બ્રધર ઇન લો મનુભાઈ ગઢવી સાહેબ, જેઓ બહુ મોટા ફિલ્મના પ્રોડ્યુસર પણ હતા અને ફોક મ્યુઝિકના બહુ જાણીતા વ્યક્તિ હતા
જી જી,
એ અહીંયા મુંબઈમાં એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા હતા, એમાં આપણા મહાન સંગીતકારો કલ્યાણજી આનંદજીનું સંગીત હતું.
વાહ વાહ જી.
એટલે એમણે મને મુંબઈ બોલાવ્યો, કારણ કે એ મને બચપણથી સાંભળતા હતા
જી,
એમને મારામાં કોઈ ટેલેન્ટ દેખાયું હશે. એટલે હું મુંબઈ આવી
જી,
અને મારી એમને કલ્યાણજીભાઈ આનંદજીભાઈ સાથે ઓળખાણ કરાવી
જી,
અને એ બસ એ સમયમાં હું એમની સાથે એમના મ્યુઝિક રૂમ ઉપર એમનું મ્યુઝિક સાંભળતો બેસતો
જી,
અને એક દિવસ મને અચાનક એમણે કહ્યું કે અમારે એક ગીતમાં તમારો વોઇસનું ઓડિશન કરવું છે, કેવો લાગે છે ઇન ધ માઇક્રોફોન
જી.
એટલે એમણે મારું એક ગીતનું રેકોર્ડિંગ નક્કી કર્યું. એ ગીત હતું આપસે હમકો બિછડે હુએ એક જમાના બીત ગયા,
બિલકુલ બિલકુલ,
ફિલ્મ વિશ્વાસનું
જી.
અને એ ઓરિજિનલી મુકેશજી ગાવાના હતા, પણ એ અવેલેબલ નહીં હતા, એટલે એમણે મારી પાસે આ વોઇસમાં રેકોર્ડ કરાવી અને એક શૂટિંગ જ્યાં અટકેલું હતું ત્યાં મોકલી આપ્યું
જી જી.
મને ફક્ત એમ જ કહ્યું હતું કે મારે વોઇસ તમારો ટેસ્ટ કરવો
જી જી,
અને પછી થોડા સમય પછી મને એમ જાણવા મળ્યું કે મારું આ ગીત એમણે મારા વોઇસમાં જ રાખ્યું છે, કારણ કે મુકેશજીએ એ ગીત સાંભળ્યા પછી એમને કીધું કે આ ગીત બહુ સરસ ગવાયું છે અને હવે આમાં મારે ગાવાની જરૂર નથી.
વાહ વાહ. તો
દેટ વોઝ
જી,
આઈ વુડ સે એઝ અ ડેસ્ટિની ઓર એન એક્સિડન્ટ
જી,
આઈ એન્ટર્ડ ઇન ટુ ધી હિન્દી
ફિલ્મ ઇન્ડસ્ટ્રી
બેક સિંગિંગ
જી જી.
એ સમયમાં
જી,
હું આપને એક બહુ મહત્વની વાત કહું
જી,
કે એ સમયમાં દેર વોઝ નો નીડ ઓફ અ ન્યુ વોઇસ
જી જી,
કારણ કે મહાન લેજન્ડરી સિંગર્સ બધા હાજર હતા, દે વેર અવેલેબલ
જી જી,
એન્ડ વાય વુડ ધે ગો ફોર અ ન્યુ સિંગર.
એબ્સોલ્યુટલી જી.
પણ આ ગીત એટલું બધું પોપ્યુલર થયું કે એ સમયે મને ખૂબ કામ મળવા લાગ્યું.
બિલકુલ બિલકુલ. અને આપે આજે બહુ સરસ વાત કરી કે આ જે ગીત આપે ગાયું અને ત્યારથી આપની શરૂઆત થઈ, તો આપણે આગળ વાતચીત કરીએ એ પહેલા આ જ ગીત જો આપ અમને આપના સ્વરમાં ફરીથી સંભળાવો તો અમે આપને અત્યંત આભારી થઈશું. મનહરજી,
જરૂર જરૂર, પ્લેઝર.
જી ખૂબ સુંદર. અને આ ગીત નો ડાઉટ કે મુકેશજીને પણ એમણે પણ કહ્યું કે હવે કોઈ સ્વર બદલાવાની જરૂર નથી કારણ કે આટલો દમદાર એ આપનો સ્વર. અને ગુજરાતી અને આપણા દરેકને સૌભાગ્ય કે આપ આ ક્ષેત્રમાં આવ્યા, નહીં તો કદાચ અમને ગુજરાતીઓને બહુ મોટી ખોટ પડી જાત આપના સ્વરને.
જી, આઈ થિંક ઇટ ઇઝ ડેસ્ટિની.
એબ્સોલ્યુટલી. જી જી, ઘણી વખત નસીબનું જોર અને કદાચ એક ક્ષણે આપ ત્યાં હાજર હતા. તો આપે બહુ સરસ વાત કરી કે આપની જે શરૂઆત હતી આ ફિલ્મથી થઈ અને કલ્યાણજી આનંદજી સાથે આપે શરૂઆતમાં કામ કર્યું, ત્યારબાદની આપની જે બોલીવુડના પ્લેબેક સિંગરની જે સફર રહી, આપે બહુ મોટા કલાકારો સાથે દરેક જે અભિનેતાઓ હતા એમને માટે ગીતો ગાયા અને ઘણા બધા વર્સેટાઇલ આપણા જે લેજન્ડરી સિંગર છે જેમ કે અભિમાનમાં આપે લતા મંગેશકર વગેરે સાથે ગીતો ગાયા, તો એ આપની આપની જર્ની કેવી રહી, આખો આખી આખી સફર કેવી રહી આપની બોલીવુડની?
શોભાજી, બહુ ફ્રેન્કલી આઈ એમ સો હેપી એન્ડ સો સેટિસ્ફાઈડ.
જી જી.
કે એક સમય જયારે નવા સિંગરની કોઈ જરૂર નહોતી ત્યારે આ બધા મહાન લેજન્ડરી સિંગરો વચ્ચે મને બ્રેક મળવો.
જી જી જી.
ધેટ ઇટસેલ્ફ વોઝ અ ગ્રેટ લક.
એબ્સોલ્યુટલી.
પછી એટલા બધા સરસ ગીતો મને મળ્યા.
જી.
લૂટે કોઈ મન કા નગર, હમ તુમે ચાહતે હૈ, હર કિસી કો નહીં મિલતા.
જી.
આ બધા ઇલુ ઇલુ, સૌદાગર, જાબાઝ, કુરબાની.
જી.
એવી કેટલી હીરો અને અદભુત ફિલ્મોના ગીતો ગાવાની મને તક મળી.
જી.
અને આઈ એમ સો લકી કે યુ નેમ અ એન એક્ટર એન્ડ આઈ હેવ ગિવન અ પ્લેબેક.
સાચી વાત છે. જી બિલકુલ. અને
કોઈ એવા એક્ટર નથી જેને મેં પ્લેબેક નથી આપ્યું.
બિલકુલ બિલકુલ. અને એક નામ તો ખાસ યાદ આવે છે જેને હિસાબે અનિલ કપૂર બહુ મશહૂર બની ગયા, રામલખન. એ ગીત જે હતું એ ફિલ્મ એમાં એમાં કઈ રીતે શક્ય બન્યું?
હા, બસ એમાં જેકી શ્રોફ માટે.
જી બિલકુલ.
હીરો જેકી શ્રોફને માટે મારો વોઇસ એટલો એસ્ટાબ્લિશ થયો.
હાજી હાજી.
કે ત્યાર પછી બધી ફિલ્મોમાં મને જેકી શ્રોફની જેટલી પણ ફિલ્મો બની બધી ફિલ્મોમાં એમના વોઇસ માટે મને જ ગીતો મળતા.
જી. અને જી,
અનિલ કપૂર માટે મેં
કિશન કનૈયામાં, દેટ્સ ઇટ, કિશન કનૈયામાં આપે ગીતો ગાયા. તો
બિના હે કિશન અકેલા.
બિલકુલ બિલકુલ. તો આ જે બધા એક્ટરો સાથે આપે કામ કર્યું અને એને ઘણો સારો પ્રતિસાદ પણ મળ્યો, અને તે જમાનામાં મનહરજી જે સંગીતનું સ્તર હતું એમાં શું ફરક, અને અત્યારના ઓર્કેસ્ટ્રાના પ્લેયર્સ હતા કે કઈ રીતે ત્યારની જે સંગીત પ્રથા હતી હતી?
વેલ, આખી રિક્વાયરમેન્ટ મ્યુઝિકની અલગ હતી.
જી જી.
બીકોઝ જે પણ ફિલ્મો બનતી હતી દે વેર ઓલ ફેમિલી ઓરિયન્ટેડ ફિલ્મો.
જી જી.
અને એમાં મ્યુઝિકનું એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્થાન હતું, એટલે કે દરેક ફિલ્મમાં કોઈ પણ સિચ્યુએશન ઉપર ગીત લખવામાં આવતું હતું.
જી જી.
અને એ સિચ્યુએશનમાંથી જો એ ગીતને કાઢી લ્યો તો એ તમને રીતસર સમજાય કે અહીંયા કંઈક રહી જાય છે.
બિલકુલ બિલકુલ.
એટલે એ, અને પ્લસ જે પણ સંગીત હતું કે ઇટ વોઝ ફ્રોમ ધ હાર્ટ. જેટલા પણ સંગીતકારો આપણા હતા, લેજન્ડરી ગાયકો હતા,
દે
વેર ઓલ અમેઝિંગ. કામ કરવાની રીત પણ જુદી હતી.
જી.
અને આજે ટેકનોલોજી બહુ જ એડવાન્સ છે.
જી જી.
પણ એને લીધે આજે સમવેર વી મિસ ધેટ પેલું સોલ છે દેટ ઇઝ મિસિંગ.
સાચી વાત છે, સાચી વાત છે.
ઇટ ઇઝ મોર ઓફ અ રિધમ.
બિલકુલ બિલકુલ બિલકુલ. અને અને એટલે જ કદાચ જે જૂનું સંગીત છે તે હજી પણ નવા સ્વરૂપે કોઈ ને કોઈ રીતે ફ્યુઝન મ્યુઝિક તરીકે પાછું આવી જ રહ્યું છે. બિલકુલ જી. એટલે ઇટ્સ ક્વાઇટ નેચરલ કે હવે નવી પેઢી છે એ પણ જે આપણા લેજન્ડરી સંગીતકારો છે, ગાયકો છે, તેમને જોઈ અને એ શીખી રહી છે. તો મનહરજી, જયારે આપે આ રીતે પદાર્પણ કર્યું, આપણે નાનપણથી આપે કહ્યું કે ગાતા હતા, તો એને માટે આપની કોઈ ફોર્મલ તાલીમ હતી ખરી? આપે ક્યાંયથી કોઈ ક્લાસિકલ સંગીતની તાલીમ લીધી ખરી?
યસ, હિન્દી ફિલ્મનું મારું આ પહેલું ગીત થયા પછી
જી
મેં ઘણા બધા ખૂબ સારા ટીચર એટલે કે ખાન સાહેબ પાસેથી
જી
મ્યુઝિકની ટ્રેનિંગ લીધી.
જી,
નોટ ઓનલી ધેટ, પણ આઈ લર્ન ઉર્દુ ઓલ્સો.
જી જી,
મૌલવી સાહેબ પાસેથી.
જી,
કારણ કે જો હિન્દી ફિલ્મમાં ગીતો ગાવા હોય તો એ બહુ જરૂરી હતું.
બિલકુલ. અને એમાં પણ ઉચ્ચારની પદ્ધતિ અને આપનું ડિક્શન એ બધું એકદમ સારું હોવું જોઈએ.
યસ,
અને એનાથી આપને ફાયદો થયો. જી, હવે જ્યારે આપ બોલીવુડમાં આપે ઘણા બધા ગીતો ગાયા અને એને માટે આપની અત્યંત નામના થઈ, તો એ સમયે કોઈ એવા પ્રસંગો બન્યા જે આપને જિંદગીભર યાદ રહી જાય, અથવા તો કોઈ પ્રશંસકે આવીને કોઈ એવી વાત કરી હોય કે જે આપને થાય કે ખરેખર મારું જે કામ હતું એ વર્થ વાઇલ થયું, એવા કોઈ પ્રસંગો આપના જીવનમાં બન્યા ખરા?
નહીં, એવરી ડે બને છે.
જી જી,
ઇવન આજે પણ એ બને છે.
જી જી,
ગઈકાલે જ હું એક ફોર્મલ ડિનરમાં ગયેલો.
જી,
અને સડનલી ધેર વોઝ વન લેડી હુ હેડ કમ ફ્રોમ સુરત.
હા હા,
એન્ડ શી સ્ટૂડ અપ અને ઓલમોસ્ટ લાઈક ઇન ટીયર્સ.
હા હા,
શી સેડ કે મનહરજી, ગુજરાતી ગઝલ અમે સાંભળી અને એટલા બધા ધન્ય થયા છીએ કે વી હેવ નો વર્ડ.
જી જી, એબ્સોલ્યુટલી,
ઇટ હેઝ બીકમ પાર્ટ ઓફ અવર લાઈફ.
એક્ઝેક્ટલી, એમાં કોઈ અતિશયોક્તિ નથી. કે
એટલે આ બધું એવરી ડે એપ્રિસિએશન જ્યાં પણ જઈએ ત્યાં આ વાતનું મળે છે, વિચ ઇઝ રિયલી વેરી વેરી એન્કરેજિંગ.
જી જી, આપણે ગુજરાતી ગઝલોની વાત જરૂર કરીએ અને પણ પહેલા થોડી ક્ષણો મારે આ તરફ વળવું પડશે અને ત્યારબાદ આપણે વાતચીતનો દોર સતત આ રીતે આગળ ચલાવશું.
Listen on 1260 AM, online at sabrasradio.com and DAB Digital Radio.
આપ સાંભળી રહ્યા છો મારી વાતચીત લેજન્ડરી સિંગર મનહર ઉદાસજી સાથે, અને તેમની સાથે થોડી ક્ષણોમાં વાતચીત કરીશ. વાતચીત ચાલુ જ છે, પણ પહેલા આ તરફ વળવું ખૂબ જરૂરી છે. સંગીતને નવલું નજરાણું ધર્યું છે અને તેમણે જે યોગદાન આપ્યું છે તેનું મૂલ્ય કરવાનું અશક્ય છે આપણા દરેકને માટે. એમણે રજૂ કરેલા ગીતો, ભજનો, ગઝલો એમણે આપણા દરેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રસંગે આપણા મનને સ્પર્શ કર્યો છે અને એ જ વ્યક્તિત્વ સાથે આજે આપણે વાતચીત કરી રહ્યા છીએ. અત્યંત આનંદ છે આપણે તેઓ આપણી સાથે આજે જોડાયા છે. તો મનહરજી, આપણે વાતચીત કરી રહ્યા હતા આપની જે ફિલ્મો બોલીવુડમાં આપે કામ કર્યું તે વિશે, અને ત્યારબાદ આપનું જે ગુજરાતી સંગીત તરફનું જે પ્રયાણ થયું એ કઈ રીતે બન્યું?
એ ધેટ ઓલસો વોઝ એન એક્સિડન્ટ.
જી,
કે મારા એક મિત્ર હતા કવિ કૈલાસ પંડિત.
જી,
એમણે મને ગઝલનો પરિચય કરાવ્યો. મને એ સમયે ખ્યાલ નહોતો કે ગુજરાતીમાં પણ ગઝલ હોય છે.
જી જી,
અને પછી વી ડિસાઇડેડ કે આપણે એક રેકોર્ડ બનાવીએ, અને રેકોર્ડ એટલી બધી પોપ્યુલર થઈ લોકોમાં.
જી,
એટલે પછી એ સફર સાથે જ શરૂ થઈ.
બિલકુલ બિલકુલ.
અને આઈ હેડ ડિસાઇડેડ કે દર વર્ષે કોઈ પણ હિસાબે એક આલ્બમ તો રેકોર્ડ કરવું જ ગુજરાતી ગઝલનું.
જી,
માતૃભાષા અને આપણું જે અદભુત સાહિત્ય છે.
જી જી, બિલકુલ.
જે હું જયારે મુંબઈમાં આવ્યો ત્યારે ઘણા બધા મુશાયરાઓમાં હું જોવા જતો હતો.
જી,
ત્યારે આ બધા મહાન શાયરોને રૂબરૂ સાંભળવાની તક મળી હતી.
બિલકુલ.
અને એ લોકોને જે રીતનો લોકોમાં ખાલી ફક્ત બોલવાથી રિસ્પોન્સ મળતો હતો.
જી,
મને થયું કે આ વસ્તુ જો આપણે સંગીતમાં કરી હોય.
જી,
તો આની કેટલી બધી મોટી અસર થાય.
બિલકુલ.
અને ગોડ ઇઝ બ્લેસ્ડ મી કે આની એટલી મોટી અસર ઉભી થઈ છે
જી જી
કે કોઈ માની ન શકે કદાચ.
જી બિલકુલ એકદમ સાચી વાત છે, કારણ કે આજે આપણું જે નવું યંગ જનરેશન છે, નવી પેઢી છે, તેઓ પણ હવે ગઝલને જાણતા થયા છે, સમજતા થયા છે. પહેલા આ જે સ્વરૂપ હતું સંગીતનું, ગાયકીનું અને કાવ્યનું, એ બહુ બધાને ડિસ્ટન્ટ લાગતું હતું, કોઈ એમને સમજી નહોતા શકતા.
તો જી જી ગુજરાતીમાં ગઝલ હોય એવું પણ
કોઈને લાગતું નહોતું. જી બિલકુલ બિલકુલ. અને પછી એવું પણ બન્યું, એક એવો સમય આવ્યો મનહરજી કે ગઝલો હતી એની સાથે કદાચ કવિ કલાપીનું નામ જોડાઈ ગયું, અને ત્યારબાદ એ બહુ ઓછી પ્રચલિત થઈ, પણ ખરેખર આપે જે કાર્ય કર્યું છે તે અદભુત છે. અને આપની જે ગઝલો છે એમાં આપે જે ગઝલકારો, ગુજરાતી ગઝલકારોને આવરી લીધા, એનાથી લોકોમાં બહુ જાગૃતિ પેદા થઈ છે, એમ કહું તો જરા પણ ખોટું નથી. જી.
અને બધે જ ઓલ ઓવર ધી ગ્લોબ જ્યાં પણ ગુજરાતીઓ છે,
જી જી,
ત્યાં આ ગુજરાતી ગઝલો પહોંચી છે.
જી.
અને ફોર્ચ્યુનેટલી જે પણ લોકો સાંભળે છે એમને પોતાની ક્યાંય પણ આઈડેન્ટિફાય પણ કરે છે ગઝલમાં, શબ્દોમાં.
બિલકુલ બિલકુલ.
એટલે એમને વધારે મજા આવે છે.
જી જી.
અને મેં જે ગઝલો સિલેક્ટ કરી છે પરંપરાની,
જી,
એ ગઝલો એટલી અદભુત છે કે લોકોને જયારે સાંભળે છે ત્યારે એમાંથી ઘણું બધું, એમ માનીએ કે ઘણું બધું શીખવાનું, સમજવાનું એમાંથી મળી જાય.
જી બિલકુલ બિલકુલ. હવે આપે જે ગઝલોની વાત કરી તો, અને આપ સંગીત પણ આપનું પોતાનું જ રહે છે, તો જયારે આપ ગઝલો પસંદ કરો છો તો એમાં કઈ વાતનું આપ ધ્યાન રાખો છો, કે કયા પ્રકારની ગઝલો આપ સ્વરબદ્ધ કરવા ઈચ્છો છો, આપને એમ લાગે કે આ લોકો માટે મારે ખાસ બનાવવી જોઈએ એ રીતે, એવું કોઈ ખાસ કારણ એની પાછળ?
હું આપને બહુ સરસ આ પ્રશ્ન છે, હું આપને થોડી પ્રોસેસ સમજાવી દઉં.
જી જી.
કે હું નિયમિત રીતે ગઝલો ના પુસ્તકો મારી પાસે આવતા હોય છે,
જી,
એમાંથી હું ગઝલો શોર્ટલિસ્ટ કરું છું, એમાંથી જે મને લાગે કે આ ગઝલ લોકોને સમજણ પડશે, લોકોને પસંદ આવશે, પોતાની લાગણીઓ આમાં ક્યાંય દેખાય છે,
જી જી,
તો એ ગઝલોને હું શોર્ટલિસ્ટ કરીને રાખી મૂકું છું.
જી.
અને પછી જયારે પણ મને આલ્બમ બનાવવાનો સમય આવે ત્યારે એમાંથી પછી હું એક કમ્પાઇલેશન કરું છું.
જી.
દરેક અલગ અલગ કલરની ગઝલ હોય એ ધ્યાન રાખું છું.
બિલકુલ બિલકુલ.
અને બીજું એ છે કે આજ સુધીમાં મેં શાયરનું નામ કોઈ દિવસ વાંચ્યું નથી.
પહેલા
મેં ગઝલ જોઈ છે.
જી જી.
અને પછી મને ખબર પડે કે આ કોની લખેલી છે.
બિલકુલ બિલકુલ.
એટલે કોઈ પણ જાતનું કોઈને ફેવર કરવા માટે કે ક્યારે પણ નથી કર્યું.
બિલકુલ બિલકુલ. એટલે
બીજી વાત બહુ મહત્વની,
જી,
કે જે આપણા શાયરો મુશાયરામાં જે ગઝલો બોલતા એમાં ઘણા કવિઓ એવા હતા કે જે તરન્નુમમાં એટલે ગાઈને
ગાઈને
ગઝલ સંભળાવતા.
જી જી.
હવે એ ગાઈને સંભળાવતા એટલે ત્યારે મને વિચાર આવેલો કે આપણે આવી રીતે જો ગાઈ હોય ગઝલ તો લોકોને તરત સમજાય અને તરત એનો રિસ્પોન્સ પણ મળે.
સાચી વાત.
એટલે મેં મારી ગુજરાતી ગઝલોને બહુ જ સરળ રીતે કમ્પોઝ કરી છે કે જે માણસ સાથે ગાઈ શકે.
બિલકુલ બિલકુલ.
અને એ સાથે દરેક શેર એમને સીધે સીધા સમજાઈ શકે.
જી.
એટલા માટે બહુ ફ્રેન્કલી મેં મારા કમ્પોઝિશનમાં,
જી,
મેં શાયરને આગળ રાખ્યો છે, ગાયકને નહીં.
જી જી જી.
કે કવિની ના શબ્દો પહેલા આગળ રહેવા જોઈએ, મારી ગાયકી મારે દેખાડવાની જરૂર નથી.
બિલકુલ બિલકુલ. અને બહુ અગત્યની વાત છે, કારણ કે નહીતર ઘણી વખત ગાયકનો સ્વર જ ઉભરતો હોય અને જે મૂળ શબ્દો છે એ ક્યાંક પાછળ રહી જાય.
તો
જી જી, આપે બહુ અગત્યની વાત કરી આ બારામાં. અને એક સવાલ મને ઘણા વખતથી પૂછવાનું આપને મન હતું કે આપના જે બધા ગઝલ આલ્બમ્સ છે એ બધા અ અક્ષરથી શરૂ થાય છે, મોટા ભાગે અક્ષર છે, પછી અવસર છે વગેરે વગેરે. જી. તો એની પાછળનું કંઈ કારણ ખરું કે અ અક્ષર પરથી શા માટે?
નહીં, નો પર્ટિક્યુલર રીઝન.
જી જી.
કોઈ જ કારણ નથી.
હા હા.
પેલું આલ્બમ મેં બનાવ્યું આગમન,
જી,
એ લોકોમાં બહુ જ પોપ્યુલર થયું એટલે ત્યાર પછી એની જાતે જ બધા નામો આવતા ગયા.
અચ્છા. એટલે આ ફ્રેન વગેરે,
આનંદ એ બધા નામો એક પછી એક આવતા ગયા. અને આપને જાણીને આનંદ થશે કે મારું 34મું આલ્બમ ગુજરાતી ગઝલનું હમણાં જ મેં લોન્ચ કર્યું છે અને એનું નામ મેં રાખ્યું છે આકર્ષણ.
વાહ, એટલે એ પણ અક્ષરથી અને આકર્ષણ અદભુત નામ છે.
એટ્રેક્શન.
જી બિલકુલ બિલકુલ,
ગુજરાતી ગઝલનું આકર્ષણ.
જી એકદમ. અને આપે 34 ગઝલ સંગ્રહો બહાર પાડ્યા, એમાંથી આજે 34મું આપે પાડ્યું છે બહાર, એની શું ખાસિયત શું છે?
આજ સરસ આલ્બમ છે.
જી.
અને એમાં લગભગ બધા જ કવિઓ
જી
જે પેલા મેં નથી ગાયા એ કવિઓ છે.
જી જી.
જેમને પેલા મેં નથી ગાયા એવા બધા નવા જ, એટલે આમ તો પરંપરાના જૂના લખેલા
જી
એ લોકોએ એમની ગઝલો મેં ગાઈ છે.
વાહ,
અને અદભુત આલ્બમ બન્યું.
જી જી. અને એમાંથી આપ કોઈ ગઝલ અમને સંભળાવી શકો ખરા?
અત્યારે તો માઇન્ડમાં નથી.
જી.
પણ એમાં એક ખાસ એક ગઝલ હું આપને કહું.
જી.
કે એમાં મેં એક ગઝલ કરી છે માં ઉપર.
વાહ વાહ.
હવે આપને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતીમાં માં માટે ગીતો કેટલા બધા લખાય.
બિલકુલ બિલકુલ.
પણ માં ઉપર ગઝલ એ વડોદરાના એક શાયર છે બેજાન ભાદરપુરી.
વાહ જી.
એમણે એમના માતાજીનું અવસાન થયું ત્યારે એમણે લખી હતી.
જી જી.
અને એ ગઝલ ની એક વાત આપને સમજાવું.
જી.
બહુ જ જુદી રીતે એમણે રજૂ કરી છે. એના શબ્દો એવા છે કે આપણે માં ને હંમેશા તું જ કહીએ.
બિલકુલ.
એટલે અંત સુધી માં તું જ હોય, આપણે માં ને તમે ન કહીએ કોઈ દિવસ. એટલે એ વિશે એને બહુ જ સરસ એમ લખ્યું છે કે તમે ના થઈ શકી કદી, તું ની તું જ રહી ગઈ માં. બહુ સુંદર એમણે વાત લખી.
જી જી બિલકુલ. કે એ જે લાગણી છે જયારે આપણે કોઈની સાથે અતિશય ગાઢ સંબંધ હોય ત્યારે આપણે તુકારા પર વાતચીત વધારે લાગણી.
માની વાત સ્પેશિયલી આ જ વસ્તુ છે કે માં કોઈ દિવસ માને માણસ તમે ન કહી શકે એને તું કહેવાનું જ મન થાય.
બિલકુલ બિલકુલ.
અને સંબંધ એવો છે.
બિલકુલ. અને આપે મનહરજી ઘણા બધા જે ગીતો ગઝલો કરી છે એમાં આપે પિતા માટે પણ ગઝલ કરી છે, દીકરા માટે, દીકરી મારી લાડે કોઈ. જી. પત્ની માટે પણ અને હવે માતા માટે.
ઘણા મિત્રો એમ કીધેલું કે અમને ઝઘડો કરાવી દઈશ પણ છતાંય એ બહુ સુંદર ગઝલ છે પત્ની માટે.
જી જી. જી. અને અહીંયા અમારા સબરસ રેડિયોના ઘણા બધા જે શ્રોતા ભાઈઓ અને બહેનો છે, જયારે પણ એમના ઘરમાં પ્રસંગ હોય દીકરીનો કે દીકરાના જન્મદિવસનો કે કોઈ પણ, ત્યારે સૌથી પહેલા આપની ગઝલોની ફરમાઇશ થતી હોય છે, દીકરી મારી લાડકવાઈ અને દીકરો મારો લાડકવાયો. તો આજે આપણે ઘણી વખતે જોતા હોઈએ છીએ કે જેન્ડર ઇસ્યુ કે ભાઈ દીકરા દીકરીઓ વચ્ચેનું, તો જયારે આપે આ ગીત બનાવ્યું દીકરી મારી લાડકવાઈ, ત્યારે એની પાછળનું કંઈ એવું કારણ રહ્યું ખરું, કોઈ સામાજિક કારણ?
નહીં, કોઈ એવું કારણ નહીં. મારે બે જ દીકરીઓ છે.
જી.
અને એ સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે, બંનેના લગ્ન થઈ ગયા છે.
જી.
એટલે એ મને હંમેશા કહેતી હતી કે દીકરાનું આલરડું તો તમે કર્યું છે પણ દીકરી માટે કેમ નહીં.
બિલકુલ. જી જી.
એટલે એ ધ્યાનમાં રાખીને મેં આ આલરડું રેકોર્ડ કર્યું. અને આ આલરડું તો યુનિવર્સલી બધે જ બહુ જ લોકોને પસંદ છે.
જી.
આપ યુટ્યુબ ઉપર જોશો તો બહુ લોકોએ પોતાના બાળક સાથે પિક્ચરાઇઝ કરીને મૂકેલું છે.
સાચી વાત છે. કારણ કે એને અદભુત એના લાગણી છે એની અંદર, અને માતા પિતાની બાળકો માટેની જે લાગણી છે એને માટે તો કોઈ આપણી પાસે શબ્દો નથી.
સંભળાવી દઉં આપને.
જી જરૂર જરૂર.
He's my એટલા બધા પોપ્યુલર છે હિન્દીમાં
જી જી
કે બહુ જ લોકો આ ભજનો સાંભળે છે
જી.
એટલે હવે અત્યારે દર વર્ષે જેમ ગુજરાતી ગઝલનું નવું આલ્બમ બનાવું છું એવી રીતે
જી
અત્યારે હું શિરડી સાંઈબાબાના ભજનોનું એક હિન્દી નવું આલ્બમ બનાવી રહ્યો છું.
વાહ વાહ.
એટલે એ એકાદ મહિનામાં લોન્ચ થઈ જશે.
વાહ વાહ. ખૂબ
લેસ્ટરમાં ઘણી વાર પ્રોગ્રામ કરી ગયો છું અમિતાભ બચ્ચન, કલ્યાણજી, આનંદજી, બપ્પી લહેરી, લક્ષ્મીકાંત પ્યારેલાલ બધાની સાથે
જી. અને ફરીથી
પણ હવે હું લેસ્ટર ને કહેવા માંગુ છું કે લેસ્ટર પ્લીઝ જાગો પ્લીઝ.
હા જરૂર. અને જી જી બિલકુલ. અને એ વિશે આપણે આગળ વાતચીત કરતા રહીશું કે એ કદાચ શક્ય બને કે નહીં. પણ આપે જે વાત કરી એ ખરેખર દરેકને માટે ધ્યાનમાં રાખવા
જેવી. દિલની ઈચ્છા એટલી જ છે કે ગુજરાતી ગઝલ
જી
દુનિયાભરમાં બધે જ પહોંચે.
જી જી.
કોઈ કમર્શિયલ, કોઈ પૈસા
જી,
કોઈ કમાવાની આશાથી નહીં,
પણ ગુજરાતી ભાષાને જી,
માતૃભાષા માટે મને જે લાગણી છે
જી જી,
અને મારા સર્જકો જે મારા મારી માતૃભાષાના જે સર્જકો છે
જી,
આટલું અદભુત સાહિત્ય આપણને આપી ગયા છે
જી જી,
એ બધે પહોંચાડવું એનું કામ મને જો ઇફ ગોડ હેઝ ગિવન મી તો પછી મારી ઈચ્છા એક જ છે કે બધે પહોંચવું જોઈએ.
જી બિલકુલ, આપની વાત સાવ સાચી છે મનહરજી. કારણ કે જ્યારથી રેડિયો શરૂ થયો છે સબરસ રેડિયો, ત્યારથી અમે અહીંયા એ કાર્ય કરી રહ્યા છે કે આપણી જે ભાષા છે એનો ગમતાનો ગુલાલ આપણે કરીએ, લોકોમાં એને પ્રસરાવીએ, અને આપણી ભાષાનું જે સ્થાન છે એના કરતાં પણ એ વધારે મજબૂત બને એવો અમારો પ્રયત્ન જરૂર રહ્યો છે. તો ખૂબ ખૂબ આભાર આપનો મનહરજી, અને આપની સાથે વાત કરી અને અમારા આનંદની કોઈ સીમા નથી રહી. અમારું એ અહોભાગ્ય છે જી. અને આશા રાખીએ કે ભવિષ્યમાં આ જ રીતે આપને સાંભળવાનો અમને મોકો મળે, અને કોને ખબર કે ભવિષ્યમાં આપ અહીંયા લેસ્ટરની ધરતી પર પધારો તો રૂબરૂ મળવાનો પણ મોકો અમને જરૂર મળશે જી. ખૂબ ખુશી રહે છે કે મારી શું વાત કરવી. તો અત્યંત આભારી છું કે આપે આ લાઈવ
જી, જે કોઈ ભૂલમાં હિન્દી શ્રોતાઓ સાંભળતા હોય
જી
એને, અને આપણા સર્વ પ્રિય ગુજરાતીઓ માટે પણ એક બે લાઈન મારા ગીતની સંભળાવી.
જરૂર જરૂર. વાહ. હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જિંદગી મેં, અત્યંત સાચી વાત આપે કરી જી.
પણ હું ખૂબ ખુશનસીબ છું
જી
કે મને ખૂબ જ અત્યંત પ્રેમ મળ્યો છે મારા ચાહકોનો
જી,
મારા સંગીતનો
જી. અને અમે પણ એટલા જ આભારી છીએ, અને ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા આખી વિશ્વમાં એ પણ એટલા જ આભારી છે કે આપે આટલું યોગદાન ગુજરાતી સંગીતને, ગુજરાતી ભાષાને આપ્યું છે. અને મને ખાતરી છે મનહરજી કે જ્યારે પણ ગુજરાતી ભાષા અને સંગીતનો ઇતિહાસ લખાશે ત્યારે આપનું નામ એમાં જરૂર સુવર્ણ અક્ષરે આવશે. અને અમે આશા રાખીએ કે આ જ રીતે આપની પાસેથી સંગીતની જે સૂરની સજાવટ આવે કરી છે એ સતત અમને મળતી રહે એવી જ સમય અપેક્ષા રાખી
જી. મને લોકો સાથે અહીંયાથી મુંબઈથી બધા સાથે મેળવી દીધો એ માટે આપનો સબરસ રેડિયોનો હું અત્યંત આભારી છું.